તારીખ 10/12/1998 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 442 443 અને 445 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 790
પત્રાંક 442 આ પત્રમાં ખાલી આનંદ ગંજીનો અનંતનાથ ભગવાનના જૈન સ્થળનો એક પદ ટાંકેલું છે. ધારતર વારને સોહલી દોહલી 14માં જીનતણી ચરણ સેવા નાચતા દેખબાજી કરા સેવના ધાર પર રહે ને દેવા. 14માં અનંતનાથ ભગવાન છે. એટલે 14માં જીન સેવા લીધે છે અનંતનાથ ભગવાન. 14માં તીર્થંકર થયા ને. 13માં તીર્થંકર ધર્મનાથ ભગવાન છે. 14માં તીર્થંકર અનંતનાથ ભગવાન છે. ધારતર વારની સોહલી તરવારની ધાર ઉપર નાચ કરવો નૃત્ય કરવું એ સહેલું છે. એટલે કે કોઈ એવા બાજીગર હોય છે કે તરવારની ધાર ઉપર નાચે તો એને તરવાર વાગે નહીં, લોહી નીકળે નહીં. અગ્નિ ઉપર ચાલે તો દાઝે નહીં, પાણી ઉપર ચાલે તો ડૂબે નહીં. અને તરવારની ધાર ઉપર નાચે તો એને લોહી નીકળે નહીં, ખૂનનો નીકળે. એ સહેલું છે. તરવારની ધાર ઉપર નાચવું સહેલું છે. દોહલી 14માં જીનતણી શરણ સેવા. તીર્થંકર દેવ 14માં અનંતનાથ ભગવાન છે. એમની આજ્ઞા ઉપર ચાલવું અઘરું છે, કઠણ છે. એમ કહે છે. એટલે આપણે વારંવાર કહીએ છીએ કે આ માર્ગ છે બહુ ગંભીર છે અને બહુ મોટી કિંમત છે. એનું ફળ બહુ મોટું છે. એનું મૂલ્યાંકન આવવું જોઈએ. આપણે એમ માનીએ કે ઠીક છે, સંપ્રદાયમાં બધા કરતા એમ અહીંયા પણ આપણે એમને એમ ચાલ્યા જઈએ એવું નથી. તીર્થંકર દેવનો માર્ગ છે, એની આજ્ઞા છે. એમના ઉપર ચાલવું એ બહુ કઠણ છે. તરવારની ધાર ઉપર ચાલવું એટલું કઠણ નથી જેટલું તીર્થંકર દેવની આજ્ઞા ઉપર ચાલવું કઠણ છે. ધાર પર નાચતા દેખબાજીગરા. જો ધાર ઉપર તમે નાચતા બાજીગરને જોઈ શકો છો. સેવના ધાર પર રહે ન દેવા. પણ દેવ છે નબ્ધિધારી, એ પણ ભગવાનની સેવા 14માં જીનતણી ચરણ સેવા છે. એ સેવાના ધાર ઉપર રહી શકે એવું નથી, એવી કઠણ વાત છે. એમ કે શું આશય છે, પારમાર્થિક આશય શું છે? કે તીર્થંકર પરમદેવનો માર્ગ છે. આત્માના અનંત સુખને પ્રાપ્ત કરાવનારો છે. સંસારના અનંત દુઃખનો નાશ કરાવનાર છે. બહુ જગતનું આથી મોટું કોઈ કામ છે નહીં. જગતમાં કોઈ મોટામાં મોટું કાર્ય હોય તો આ જ એક મોટું કાર્ય છે. એમ સમજીને આ માર્ગમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે એની જે સિન્સિયરિટી છે, એની જે ગંભીરતા છે, આવવી જ જોઈએ. નહીતર સ્વાધ્યાય કરીએ છીએ, શાસ્ત્રો વાંચીએ છીએ, એટલે થોડી ખબર પડશે કે આમ કરાય ને આમ ન કરાય, પણ પરિણામ જ નહીં આવે. બહુભાગ માણસોનું તો પોતાના ભૂલ અને પરિણામ ઉપર ધ્યાન જતું નથી. કેમ કે એકલો પરલક્ષી શાસ્ત્ર સ્વાધ્યાય કરે, બીજાને ઉપદેશ આપવાનું કામ કરી દે. આપણે સ્વલક્ષ થવા માટે પરિણામની ચર્ચાનો સમય થોડોક જ રાખ્યો છે. અને બપોરે તમારે વધારે ચાલે છે, કેમ કે બપોરે કોઈ શાસ્ત્ર લેતા નથી આપણે. હું મૂકશું તો બપોરે એક કલાક રાખ્યો છે, પાંચ કલાક રાખ્યો, સવા કલાક. શું કે પોતાના ભૂલ ઉપર દોષ ઉપર ધ્યાન જાય, તો એટલું તો સ્વલક્ષ હોય તો ધ્યાન જાય, એટલું પરલક્ષનો અભાવ થાય. એ ધ્યાન જાય એટલું પૂરતું નથી. એ ધ્યાન ગયા પછી એ દોષ મટાડવા માટે યથાર્થ પ્રકારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ આખું પ્રકરણ બાકી રહે છે. એ રીતે આગળ વધવામાં જો આપણી ગંભીરતા ન હોય તો કાં તો ધ્યાન જશે નહીં, કોઈ કોઈ દોષ ઉપર ધ્યાન જશે તો એનો ઉપાયની ખબર નહીં કેવી રીતે આને ટાળવું. હવે આ ભૂલ વારંવાર થાય છે, એકને એક ભૂલ વારંવાર થાય છે કે નથી થતી? પોતાપણું વારંવાર કરીએ છીએ, અહંભાવ વારંવાર કરીએ છીએ, અસરળતા વારંવાર થઈ જાય છે. રિપીટેડ કેમ દોષ થાય છે, વારંવાર કેમ થાય છે? કાં તો આપણે કોઈને કોઈ વાતે સંતુષ્ટ છીએ તો દર્શનમાં વધારીએ છીએ, ત્યાં સંતુષ્ટપણું થવું, કોઈ પણ અવસ્થામાં સંતુષ્ટપણું થવું એટલે મિથ્યાત્વને દર્શનોની વૃદ્ધિ કરવી. આ સિદ્ધાંત વિસ્મરણ થવો નહીં જોઈએ. એક વાત. બીજું કે એ આખું પ્રકરણ બાકી છે કે આને કેવી રીતે મટાડવા, તો પછી માત્ર દોષનું નિવેદન કરીને પણ સંતુષ્ટપણું નહીં આવવું જોઈએ. ચાલો બીજા નથી કહેતા, આપણે કહીએ છીએ તો ખરા, બીજાનું તો આપણે લક્ષ્ય જ નથી કરવાનું, નહીં તો એ વખતે પાછું પરલક્ષ થઈ ગયું. આપણે કેવું, હવે આખા દિવસમાં તો ઘણા પરિણામ થાય છે, 15 મિનિટમાં 2-5 મિનિટ તમારા હાથમાં આવે એમાં તમે એક કે બે વાત કરો, બાકીના ક્યાં ગયા? ધ્યાન રહ્યું કે ન રહ્યું, લક્ષ્ય રહ્યું કે ન રહ્યું, આમ એક સવાલ ઊભો થાય છે. એટલે આ કંઈ સહેલી વાત નથી કે કોઈ નાની સૂની વાત નથી, અનંતકાળના આખા સંસારને ઉથલાવી નાખવાની વાત છે. લોકો પર્વતના પર્વતને, ડુંગરના ડુંગર ઉથલાવી એની જગ્યાએ રેલવેના માર્ગ કરે છે, ત્યારે આપણને એમ લાગે હું બહુ મોટું કામ કર્યું. એના કરતાં મોટું કામ છે સંસારનો પર્વત ઉથલાવી નાખવાની વાત છે, જેવી તેવી વાત નથી. હું શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ એ ત્રણ તીર્થંકરો તો ચક્રવર્તી હતા. આમ તો મનુષ્યમાં સૌથી વધારે વધારે પુણ્ય ચક્રવર્તીને હોય છે, અને એથી વધારે પુણ્ય હોય તો તીર્થંકર પુણ્ય ચક્રવર્તી પદ બે સાથે હોય તો બસ આ એન્ડ આવી ગયું. પુણ્યના ઉદયનો છેડો અહીંયા છે, આથી મનુષ્ય લોકમાં કોઈ પુણ્ય નથી. એવા એ ભગવંતો એ પરિગ્રહ કેમ છોડ્યો હશે 6 ખંડનો? એનું અસારપણું જાણ્યું હશે ત્યારે છોડ્યો હશે, અથવા એ પરિગ્રહ ઉપરની પકડ તો જન્મથી જ એમને નહોતી? 3 જ્ઞાન લઈને તો જૈનમાં થાય, સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન અને સમ્યક અવધિ જ્ઞાન. જન્મ ત્યાગી જેવા હતા તો પણ પુણ્યનો ઉદય આવ્યો ત્યારે તે ચક્રવર્તી થયા. એમને જરા પણ પોતાપણું નહોતું, છતાંય તે એમાં નોર્યાને એને છોડ્યું, પરિગ્રહથી દૂર થયા. એ શું બતાવે છે કે સંસારનો નાશ આ રીતે થાય છે, સંસારનો નાશ આ રીતે થાય છે, બીજી રીતે નથી થતો એમ કે છે. પહેલા ભાવથી છોડો, પછી દ્રવ્યથી સહજ માત્રમાં છોડી શકશો. દ્રવ્યથી છોડો પહેલાં, તો પણ ભાવથી છોડવાનો લક્ષ્ય રાખો, તો દ્રવ્યથી છોડવાનો પ્રયોગ સફળ થશે. પહેલાં ભાવથી છોડી શકો, બહુ સારી વાત છે, પણ એ વાત એટલી સહેલી નથી. તો થોડે થોડે શક્તિ પ્રમાણે પ્રયોગ શરૂ કરો અને ભાવથી છોડવાનો પ્રયત્ન કરો. પણ ભાવથી તો છૂટવું જ પડશે, નહીંતર તો દ્રવ્યથી છૂટવું નકામું છે. એટલે એવું માર્ગનું અત્યંત દુર્લભપણું સાકારણે કહ્યું આનંદઘનજીએ, એવું માર્ગનું અત્યંત દુર્લભપણું સાકારણે કહ્યું તે વિચારવા યોગ્ય છે. એનો ઊંડો વિચાર કરજો. સુભાગભાઈને એમ કે છે કે કોઈ હળવાશથી વાત નહીં લેતા. સારું છે કે તમે યોગ્ય ઠેકાણે આવ્યા છો, નહીતર આ કાળમાં જૈન સંપ્રદાયમાં પણ તીર્થંકર દેવનો માર્ગ મળવો સંભવિત નથી. સંપ્રદાય આજે તીર્થંકર દેવના માર્ગથી લાખો યોજન દૂર ચાલે છે. આ સંપ્રદાયની પરિસ્થિતિ છે. કોઈ જ્ઞાની પુરુષ થાય, આત્મજ્ઞાની પુરુષ થાય, તો એ માર્ગ બતાવી શકે તીર્થંકરનો માર્ગ આ છે. બાકી કાંઈ મળે એવું નથી ત્યાં. એવું દુર્લભપણું આ કાળમાં છે. સારું છે કે તમે યોગ્ય સ્થાને આવ્યા છો, પણ છતાં જો તમે વાતની ગંભીરતા નહીં સમજો, એની સિન્સિયરિટી નહીં આવે, તો કામ નહીં થાય, એમ કહેવાનો આશય છે. એ સુભાગભાઈને નથી કહ્યું, જે મુમુક્ષુ પત્ર વાંચે એને કહ્યું છે. લેવાનું છે એમ, જે વાંચે એને બધાને લેવાનું છે. આ મને કહે છે, આમાં કોઈ એવો ગંભીરતા હોય તો નહીં ચાલે. ચારસો 442મો પત્ર થયો આત્મ પ્રણામ. છેલ્લે પ્રણામ કર્યા છે. પછી 443મો પત્ર છે, એ પણ સુભાગભાઈ ઉપરનો છે. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ એટલે અનુકૂળતાઓ. સંસારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, સહેલાઈથી પ્રાપ્ત થાય એવો પુણ્યોદય હોય. ઈચ્છા થાય એ પ્રમાણે બધું મળ્યા જ કરે, ઈચ્છા થાય એ પ્રમાણે મળ્યા જ કરે. અને એ જીવ બંધનમાં ન પડે એવું બને નહીં લગભગ તો, કેમ કે એનો રસ ચડે. એક તો ઈચ્છા થઈ, પદાર્થની પ્રાપ્તિ થઈ એટલે રસ ચડવાનો. કેમ કે અભિપ્રાય શું છે કે આ પદાર્થ મળે તો મને સુખ. સુખ બુદ્ધિએ પદાર્થની ઈચ્છા કરે છે જીવ, અને પુણ્ય યોગે ઈચ્છાને કારણે નહીં, પુરુષાર્થને કારણે નહીં, પણ પ્રારબ્ધના યોગે, પુણ્યના યોગે એ પદાર્થનો સંયોગ થાય ઈચ્છિત પદાર્થનો. એટલે એમાં રસ આવે, આવે ને આવે જ. એ જીવ બંધનમાં પડે, પડે ને પડે જ. નવું કર્મ બંધાય, છતાંય કોઈ ન બંધાય એવો કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર દેવ હોઈ શકે, ને કાં તીર્થંકર જેવો હોઈ શકે. પુરુષાર્થની અંદર ચરમ શરીર શું એની વાત જુદી છે. જન્મથી જ્ઞાની હોય ને એવા પુરુષાર્થવંત હોય, પાછા તીર્થંકર જેવો પુરુષાર્થ, ચરમ શરીર જેવો પુરુષાર્થ હોય, તો એની વાત જુદી છે. બાકી તો સંસારમાં ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય એટલે બંધનમાં આવે, આવે ને આવે જ છે. પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના યોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો નથી અને સ્પષ્ટ એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી, એમ જાણે જે કાંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનાર યોગ બને છે તે ઉપકારી જાણે સુખે રહેવા યોગ્ય છે. કેવું સરસ માર્ગદર્શન આપ્યું છે. આપણે પ્રયોગ એટલા માટે લીધો છે, ખામાં પૂરે ચાલો, તમારે ખાવા પીવાનું બધું મળે એવો યોગ છે, છતાં બધું ખાવું નથી. પહેરવા ઓઢવાનો યોગ છે, છતાં બધું પહેરવું ઓઢવું નથી. શું કહ્યું છે કે બહુભાગ પ્રાય, એટલે બહુભાગ ઘણું કરીને એવી સુલભ પ્રાપ્તિના યોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ્ય થતો. રસ આવે ક્યાંથી? વૈરાગ્ય થાય ઈચ્છિત પ્રાપ્તિમાં રસ ચડે, રસ આવે તો વૈરાગ્ય તો થાય જ ક્યાંથી? વૈરાગ બહુ ભાગ તો આવતો નથી, કોઈ તીર્થંકર જેવાની વાત છોડી દો, બાકી બહુ ભાગ તો આવતો જ નથી. અને તેથી સ્પષ્ટ એવું આત્મજ્ઞાન થતું નથી, નિરસપણું. એનાથી તો કઈ આત્મજ્ઞાન પ્રાપ્ત થતું આવ્યા વગર, નિરસપણું આવ્યા વગર તો કઈ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં, એ તો સંભવિત જ નથી. એમ જાણીને નિરસતા કેળવવા માટે, હવે શું કે છે, શા માટે વૈરાગ આવતો નથી? એટલા માટે જે કઈ સુલભ પ્રાપ્તિને હાનિ કરનારો યોગ અને પ્રયોગ છે, એ સુલભ પ્રાપ્તિને હાનિ કરનારો યોગ છે. તમે રોજ મીઠાઈ ખાવ તો કઈ વાંધો હોય એવું નથી, તમે ખાઈ શકો એમ છો, પણ સાદું ભોજન નથી લેવું. શું કરવા? સુલભ પ્રાપ્તિને હાનિ કરે એવો યોગ બને છે તે ઉપકારક જાણીને, શું એ ઉપકારક એટલે લાભકારક જાણીને સુખે રહેવા યોગ્ય છે. પરિણામ ખેંચાવાનું જે સુખે રહેવા યોગ્ય છે એમ કે છે, પરિણામ ખેંચાઈને કામ છે. જેને જેને જ્યાં જ્યાં પોતાનો મોહ વૃદ્ધિગત થતો હોય ત્યાં ત્યાં તે પ્રસંગને હાનિ થાય એવી રીતે પ્રયોગ કરવા યોગ્ય છે. એ પ્રયોગની સૂઝ આમ તો પોતાથી જ આવવી જોઈએ. જ્યાં સુધી હજી કોઈના કહેવાથી પ્રયોગ કરીએ છીએ ત્યાં સુધી એ પ્રયોગની મેચ્યોર્ડ પોઝિશન નથી, ઇમેચ્યોર્ડ પોઝિશન છે. પ્રયોગ કરનારે તો એવી રીતે પોતાના સૂઝથી કરેલો હોય છે, પછી બતાવે છે કે ભાઈ આ પ્રયોગ કરતા મને આ લાભ થયો છે માટે તમે પ્રયોગ કરો. એ સૂઝ તમને ક્યારે, તમને સૂઝ ન આવી ત્યારે કરાવવો પડે ને, તમારી મેળે કેમ ન સૂઝ આવે? તમે તો જૂના છો, નવાને સૂઝ આવે ને જૂનાને ન આવે એનું શું કારણ? તપાસવું જોઈએ. નવાને સૂઝ આવે ને જૂનાને ન આવે એનું શું કારણ? આપણી જે આત્મકલ્યાણની ભાવના છે એની ખામી બતાવે છે. ભાવના હોય તો અંતરથી સૂઝ આવે, બધી અંદરથી સૂઝ આવવા માંડે. પણ જે થયું તે માનો, સૂઝ ન આવે ને કોઈ સૂઝાડ્યું કાંઈ વાંધો નહીં, એમ કરો. પણ કરવાનું શું છે? મોહ ઉપર પ્રહાર કરવાનો છે. ત્યાગ માટે ત્યાગ નથી, મોહ ઉપર પ્રહાર કરવાનો છે. એ દુશ્મન કોણ છે? કોઈ ચીજ વસ્તુ દુશ્મન નથી, મોહ પોતે દુશ્મન. સૌથી મોટો દુશ્મન રાક્ષસ જેવો કેવો ચિત્રો છે આપણે એમાં? ચિત્રો નથી, વ્યામરો કડક ગુંડા જેવો. ગુંડો ગળેથી પકડે અને ગળું દબાવે તો એને ધક્કો મારવામાં કોઈ દયા રાખે ખરું? કે આપણે જોરથી ધક્કો મારશું ને બિચારો પડી જશે ને એને વાગશે તો? હા, જેટલી પૂરી શક્તિ હોય ને પ્રાણ બચાવવા છે ને, નહીંતર તો મરી જાય, મરી જવું પડે. ગળું દાબે તો મરી જાય માણસ. જેટલી શક્તિ હોય એટલી જોર શક્તિથી એને ધક્કો મારે કે ન મારે, મોએ ગળું દબાવ્યું છે. ગળું દબાવનાર એકવાર મારે, આ દર્શન મોને મિથ્યાત્વ અનંત વાર મારે, એટલો ખરાબ છે એ દુશ્મન. એને હણ્યા એનો નાશ કર્યો તે અરિહંત કહેવાના. અરે એ તો દુશ્મન, અરિહંત એટલે દુશ્મનને હણનાર. કયા દુશ્મનને હણ્યો? કે મોહરૂપી દુશ્મનને હણ્યો. બાકી તો બધા દોષ એના સંતાન છે. પછી બાકીના જે દોષ થાય છે એ તો બધા મોહથી જન્મેલા છે, એના સંતાનો છે બધા, રાગ દ્વેષ. અને જેટલા જગતમાં જેટલા પ્રકારના અપરાધ ને દોષ છે એ બધા એનો બાપ છે, એ મોહ છે. અને જૈન દર્શનમાં તીર્થંકર દેવના માર્ગની યોજના છે એ સૌથી પહેલા મોટા દુશ્મનને મારવાની યોજના છે. નાના નાના દોષ મુસલમાનની જેમ નથી મારવાના. મુસલમાનો શું કરે, માન ન ચડે એટલે આપણે હજ કરી આવીને લેંઘો ઊંચો પહેરો. લેંઘા પહેરતા ને ઊંચો પહેરે, પાયજામો ઊંચો પાયજામો પહેરે, કેમ માય માન ન ચડે. ભાઈ થોડી વાર માન નહીં ચડે તો ઊંચો લેંઘો પહેરે એનું માન ચડશે તને. હા, એમાં એ લોકોની શોભા ગણાય છે. આપણને જરા એમ લાગે કે સારું નથી લાગતો, પાયજામો ઊંચો પહેરે સારું ન લાગે, એ લોકોમાં એનો ક્રેડિટ ગણાય છે. કે ઠીક, આ ભાઈ હજ કરી આવ્યા લાગે છે, હાજી છે, હાજી છે, હાજી કહેવાય છે. એનું માન ચડે. માન તો એવી છેતરામણી ચીજ છે ને કે તમે ત્યાગ કરો તો ત્યાગનું માન ચડે, જ્ઞાન કરો તો જ્ઞાનનું માન ચડે. જાઓ ક્યાં તમે? અને નમ્રતા, માનનો દુશ્મન કોણ છે? તો નમ્રતા કરો તો નમ્રતાનું માન ચડે. હવે ક્યાં જાઓ તમે? એવી એક છેતરામણો, એ દોષ છે ને એટલો છેતરામણો છે. નિજ છંદે નમરાય, માનાદિક શત્રુ મહાન, નિજ છંદે નમરાય, જાતા સદગુરુ ચરણમાં, અલ્પ પ્રયાસે જાય. સહેલામાં સહેલો ઉપાય, સદગુરુના ચરણમાં ચાલ્યો જાય તો માન જતા વાર નહીં લાગે, ચૂટકી બજાવે એવી રીતે જાય. અને નહીતર પરસેવો ઉતરી જાય, પરિશ્રમ કરીને પરસેવો ઉતરે, પસીનો ઉતરી જાય, નીકળે નહીં. છેલ્લો, જ્યાં જ્યાં આ જીવ જન્મો છે, ભાવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ ભરીતો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી. કોણ? માનનો ભાવ, અભિમાનનો ભાવ. અને તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. એ જ એને લોક આખાના અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે, જે પણ વિશેષપણે અત્રે લખવાનું બની શક્યું નથી. પત્રાદી માટે નિયમિતપણે વિચાર કરીશ. ઉપાય નથી કીધો, પણ જેવી આવી ભૂલ કરી છે એમ કીધું છે. ત્યાં શું જ્ઞાન વિચારે કરીને ટાળ્યો નથી, એટલી વાત વચ્ચે લીધી. એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરીને, એટલે યથાર્થ પ્રકારે અહંભાવને ટાળ્યો નથી. શું કે છે, સુભાગભાઈને તો કુદરતી જ સુલભ પ્રાપ્તિને હાનિ કરનારો યોગ બનેલો હતો, કેમ કે એમને ઈચ્છા પ્રમાણે આર્થિક પરિસ્થિતિ નહોતી. કુટુંબનું જીવ ભરણ પોષણ કરે, પાલન પોષણ કરે એટલી પણ વ્યવસ્થા નહોતી. એમને એમ લખ્યું કે ઈચ્છા પ્રમાણે જો પદાર્થ મળે તો તો બંધનમાં પડવાના પડવાના ને તમે પડવાના. એમાં મોટા ભાગે શું થાય છે કે માણસ આર્થિક ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને જે કાંઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે એની પાસે હોય એના કરતા કંઈક સંપત્તિ વધે છે. ઈચ્છા પણ સંપત્તિ વધારવા માટેની હોય છે અને એટલે તો પ્રવૃત્તિ કરતા હોય છે, જે વ્યવસાય કરે તે વ્યવસાય. અને બહુ ભાગે એમ બને છે અને જીવ બંધાય છે. શું થાય છે, જીવ અવશ્ય બંધાય છે. કોણ ન બંધાય, કોઈ તીર્થંકર જેવાની વાત જુદી છે. તીર્થંકર કે તીર્થંકર જેવો હોય એની વાત જુદી છે. બાકી મિથ્યાત્વ અવસ્થામાં તો જીવ બંધાય ને બંધાય ને બંધાય. અરે જ્ઞાની હોય તો પણ એને સાવધાન રહેવું પડે, કારણ કે એમને જ્ઞાનીની વાત ન લીધી. કાં તો તીર્થંકર હોય ને કાં કોઈ તીર્થંકર જેવો હોય એવી વાત લીધી છે. જો એમનું કીધું જ્ઞાની ન બંધાય, એટલે જ્ઞાની બહુ સાવધાન રહે આવી જગ્યાએ. તો મિથ્યાત્વ અવસ્થામાં તો કે તો બંધાય બંધાય ને બંધાય જ તે, એનો એને તો છૂટવાનો કોઈ પ્રસંગ હોતો જ નથી. એટલા માટે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારો યોગ બને છે તે ઉપકારી જાણી અને સુખીથી રહો તમે. કે સારું છે ઈચ્છા પ્રમાણે પૈસા મળતા નથી, સારું છે કે ઈચ્છા પ્રમાણે કમાઈ થતી નથી, નહીતર આ જીવને બંધન વધવાનું વધવાનું ને વધવાનું. અત્યારે ખબર નહીં પડે, પણ જેવું આયુષ પૂરું થયું પછી બહુ મોટી ખીણ છે, પરિભ્રમણની ખીણ બહુ મોટી છે. જેમ કોઈ પર્વતની નીચે ખીણ હોય ઊંડી, એવી બહુ ઊંડી ખીણ છે. અને અનેક ભાવ ભાવો મોટાભાગના તિર્યંચના ભાવો થાય છે, મોટાભાગના તિર્યંચના ભાવો થાય છે. બધા મોઢા ફાડીને બેઠા છે સ્વાગત કરવા, ક્યારે આનું આયુષ પૂરું થાય ને. પણ આપણને ખબર નથી એટલે આપણે નિશ્ચિંતપણે ચાલીએ છીએ. આટલું બધું દુઃખ સમજ્યા વિના પોતે પોતાના માટે ઊભું કર્યું, પોતે જ ઊભું કર્યું પોતાના માટે, એની ખબર નથી હોતી. જે કુટુંબ પરિવાર પ્રત્યે પોતાપણો છે એના લક્ષ્ય બધું કર્યું હોય છે. એ જીવો તો પોતપોતાના કર્મ ભોગવવા પાછા ક્યાંય ને ક્યાંય ચાલ્યા જાય છે. કોઈને કોઈનો એડ્રેસ મળવાનો નથી, પત્તો જ મળવાનો નથી. પોતે પોતાના માટે કેટલું બધું અનિષ્ટ ઊભું કર્યું, કેટલા દુઃખો ઊભા કર્યા, કેટલા ભાવભ્રમણ ઊભા કર્યા, ગજબનું નુકસાન કર્યું છે. ખબર નથી એટલે એમને થાય છે હોંશથી ચાલ્યો જાય છે, હોંશથી ચાલ્યો જાય છે. ત્યારે જ્ઞાની પુરુષ એમ કહે છે કે એવા સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા યોગ મને એ ઉપકારક જાણો, ત્યાં તમે મોહને છોડવાનો પુરુષાર્થ કરો, એ તમારો સુયોગ્ય છે. મોહને છોડવાનો પુરુષાર્થ કરવો એ સુયોગ્ય છે, અને સુખેથી કરો, એ સુખેથી રહો. એમ આ મારા સુખની પ્રાપ્તિ માટે કરું છું, અનંત સુખની પ્રાપ્તિ માટે આ કામ કરું છું, એનો રસ તમને ચડવો જોઈએ. મોહને મારવો એટલે અનંત દુઃખનો નાશ કરવા માટે કરું છું, અને અનંત સુખની પ્રાપ્તિ માટે કરું છું. એમાં થોડુંક કદાચ પ્રતિકૂળ લાગે તો એનો તો કઈ હિસાબ જ નથી. આવનારા દુઃખના દરિયા એની પાસે વર્તમાન સુલભ યોગની હાનિ કરવી એનું દુઃખ તો કાંઈ એક પાણીના ટીપા જેટલું નથી, દરિયાના એક બિંદુ જેટલું નથી. આ થોડી હરકતમાં મોટી બરકત છે. હરકત થોડી છે ને બરકત મોટી. મરતો નથી, સીધો મરતો નથી. એ ભૂમિકાનું પર્યાપ્ત કામ કરી લેવું જોઈએ, કરવું જ જોઈએ. તો એક દિવસ આવશે મોહને મરવાનો, નહીતર નહીં. હા, પરમાત્માની કઠણાઈ સારી છે, આવકારવા જેવી છે. પાંચ સાડા ચાર નીચેનો કાગળ છે, કેવી સરસ વાત કરીશ. ઉપકારક જાણીને સુખે રહેવા યોગ્ય છે. કોઈ ડાક્ટર એમ છે કે આ તમારું ગુમડું છે એ મટાડવા માટે ખરી ફેરવી જરૂરી છે. થોડુંક મૂળ ઊંડું ગયું છે, જો આને મૂળમાંથી કાપીને સુધારવામાં નહીં આવે ને તો આખો પગ કાપવો પડશે. મને ગુમડું તમને પગની પાનીએ થયું છે, થોડુંક ઊંડું ગયું છે, પણ અહીંયા છરી ફેરવવી જરૂરી છે. અને નહીતર આખો પગ કાપવો પડશે. પરિસ્થિતિ એવી છે, ખરાબ જગ્યાએ છે. તૈયાર થઈ જઈએ કે ન થઈ જઈએ એમ તો ઠીક, તો તમે ઠીક પડે એમ કરો. તો ડાક્ટર પૂછે ક્યારે કરું, સ્મૃત તમે જ્યારે કહો ત્યારે એમ કે મારી સગવડે નહીં તમારી સગવડે અત્યારે કહો તો એના કરતા વધારે મોટી વાત છે. મોટું નુકસાન અને અનંત દુઃખને નહીં આવવા દેવા માટે, મોહને મારવા માટે થોડીક તકલીફ, એટલે તકલીફ કહેવાતી હશે, કાંઈ ન કહેવાય. એ તો હોંશથી હોંશથી એ બાજુનો પ્રયત્ન ચાલવો જોઈએ, પુરુષાર્થ ચાલવો જોઈએ, ઉત્સાહથી ચાલવું જોઈએ. આ પરિણામ ખેંચાશે કે નહીં ખેંચાય? બિલકુલ હા નહીં ખેંચાય. એવી વાત છે. કે પછી તો બળ મળે નહીં ને, અને આ તો હજી વિચાર બળ છે, મનોબળ છે, આત્મબળ તો હજી આપણે ઊભું કરવાનું છે. વિચારબળમાં આપણે હારી જઈએ, આત્મબળ આવે ક્યાંથી? એની પૂરી ચર્ચા કરવી જોઈએ. આપણું મનોબળ ઊભું થઈ જાય એટલા પૂરતી એની ચર્ચા કરી લેવી જોઈએ. સમજમાં આવ્યા? ક્યાં બોલતા? નોર્વેલ. નોર્મલ એક સર્પ, સર્પ નેવલા. નોળ કો ક્યાં બોલતા હૈ હિન્દીમાં? નેવલા તો બોલા મેં, નેવલા તો બોલા મેં, સર્પ નેવલા વગર લડાઈ હોતી હૈ. તો સર્પ ક્યાં હૈ? વો તો ઝેરી હૈ, વો ડંખ મારતા હૈ નેવલા કો. તો નેવલા ક્યાં કરતા હૈ? એક વનસ્પતિ હોતી હૈ, ઉસકો નોળવેલ બોલતે હૈ, નેવલા કી વેલ, વેલ મેને વેલા કે નામ. ઉસકો સૂંઘે તો ઉસકા ઝેર ઉતર જાતા હૈ. યે સત્સંગ હૈ વો નોળવેલ હૈ, ઓર સંસાર કા ઝેર ચડતા હૈ ખાને મેં, પીને મેં, પહેરને મેં, ઓઢને મેં, બોલને મેં, ચલને મેં, સોને મેં, અનેક પ્રકાર કી રોજિંદી જો પ્રવૃત્તિ ઉસમેં મોહ તો કામ કરતા હૈ, મોહ વશ પ્રવૃત્તિ હોતી હૈ. તો ઉસકા મોહ કા ઝેર તો ચડતા હી સારે દિન. વો મોહરૂપી સર્પ જો હૈ વો કાટતા હૈ, ઉસકા ઝેર ઉતારને કે લીએ સત્સંગ મેં ઝેર ઉતાર ઉતર જાના છે. નોવેલ કો સૂંઘ લેના ચાહીએ. એસે યહાં સે થોડા લે લેના કે કૈસે લડ રહા હૈ, મોહ કે સામને અભી કૈસે લડ રહા હૈ, સર્પ કે સામને કૈસે લડ રહે કા, કૈસે લડ રહે કા. એસે કરને હમ તો બોલે થે કે વિપુલ કા ટેપ રેકોર્ડર આજકલ બંધ ક્યો હો ગયા હૈ. પહેલે ઇતને બોલતા થા, ઇતના બોલતા થા, ઉસકો બંધ કરના પડતા થા. અભી તુમ બંધ કરો, થોડા જ્યાદા મત બોલો. અબ બીચમાં ઇતને દિન હો ગયા કે બિલકુલ બોલના ઇસકા બંધ હો ગયા, બોલે નહીં કુછ. તો હમકો આશ્ચર્ય હુઆ, ઇસકા ટેપ રેકોર્ડર કોઈ ખરાબ હો ગયા હૈ, બાત ક્યા હૈ, ચલતા હી નહીં હૈ બિલકુલ. હા ચારસોને 43 છે, 444 એ પણ સૌભાગભાઈ ઉપરનો છે. સંસારીપણે વસતા કઈ સ્થિતિએ વર્તીએ તો સારું એમ કદાપી ભાસે, તો પણ તે વર્તવાનો પ્રારબ્ધ આધીન છે. કોઈ પ્રકારનો કાંઈ રાગ દ્વેષ કે અજ્ઞાનના કારણથી જે ન થતું હોય તેનું કારણ ઉદય જણાય છે, અને આપે લખેલા પત્રના સંબંધમાં પણ તેવું જાણે બીજો વિચાર કે શોક કરવો ઘટતો નથી. માણસ ચિંતા કરે છે સંસાર સંબંધી, કે કઈ રીતે વર્તવું, કઈ રીતે કોણ વર્તવું, કઈ રીતે વર્તવું, એમ વિચાર કરે છે, એમ લાગ્યા કરે છે. પણ એ તો સંસારમાં તો વર્તવું એ પ્રારબ્ધ આધીન છે. પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે બધા ખેલ થાય છે, પ્રારબ્ધના ખેલ બધા ઊભા થાય છે. અને કોઈ પ્રયત્ન વિના, રાગ વિના, દ્વેષ વિના એમને આવી પડતું હોય તો એ તો ઉદયનું જ કારણ છે, પ્રારબ્ધનું જ કારણ છે. એ કોઈ બાબતમાં એમણે પત્ર લખ્યો છે, હા, પોતાની વાત લખી છે, તો એનો બીજો વિચાર કે બીજો શોક કરવો ઘટતો નથી, બીજી ચિંતા કરવી ઘટતી નથી. પ્રારબ્ધ પ્રમાણે જે બનવાનું હોય તે બને, એ પ્રારબ્ધના સંયોગમાં પોતાપણું થાય છે, એ જ જીવનો મોહ છે. પોતાપણું થાય છે, સુખ દુઃખની કલ્પના થાય છે આધાર સુખ બુદ્ધિને કારણે, અને આધાર બુદ્ધિને કારણે આશ્રય લેવાઈ જાય છે અનુકૂળતાનો. એ બધા મોહના પરિણામ છે, મોહને લઈને બધું થાય છે. એટલે એનું દુર્લક્ષ કરવું, એનો શોક કે ખેદ કરવો ને પ્રતિકૂળતા હોય તો એ બાબતમાં કાંઈ પણ કોઈ અનુચિત ઘટના બની હશે, પ્રારબ્ધ એમ હશે, એવું પ્રારબ્ધ હશે. એ પ્રારબ્ધને પ્રારબ્ધની જગ્યાએ સ્વીકારી લેવું. પ્રારબ્ધ એટલે શું? આમંત્રણ આપેલો આવેલો મહેમાન જમવા આવ્યો, તે આપણે કોઈને જમવાનું આમંત્રણ આપ્યું, પૂર્વ આમંત્રિત મહેમાન છે. મહેમાન હંમેશા રહેતો નથી, એમ કોઈ ઉદય હંમેશા રહેતો નથી. બધા મહેમાનની જેમ આવે છે, અનુકૂળતા હોય તો મહેમાન સમજો, પ્રતિકૂળતા હોય તો મહેમાન સમજો. કુટુંબ પરિવારના સભ્ય હોય તોય મહેમાન સમજો, અને સંપત્તિ હોય તોય મહેમાન સમજો. આવ્યું એ જવાનું જ છે, આપણે એને આમંત્રણ આપ્યું છે. હવે આમંત્રણ આપ્યા પછી મહેમાન કેમ આવ્યો એ વાત તો આપણી વ્યાજબી નથી. અને મહેમાનને એમ પૂછવું પણ ન જોયું કે તમે ક્યારે હવે જવાના છો, એમ પૂછવું એ પણ વ્યાજબી નથી. એ મહેમાને ક્યાં લાગે છે? એ તો ઘરનું લાગે છે, એને તો ઘરના માણસની જેમ બાદ ભરીને રાખે છે. પણ એ વાત પ્રતિકૂળતાની ચાલે છે, એ તો આમંત્રિત મહેમાન છે, એના ટાઈમે જવાનો છે. તમે રોકશો તો રોકાશે ને. આપણે આમંત્રણ આપ્યું છે, આપણું પ્રારબ્ધ છે, આપણે જ આમંત્રણ આપ્યું છે. હવે અત્યારે શું કરવું? કે એ ઉદયમાં નિરસ થવું, પ્રતિકૂળતામાં ખેદખીન થવું નહીં, અનુકૂળતામાં હર્ષનો રસ ચડવો જોઈએ. તો બચી જવાય, નહીતર ન બચી શકાય. ફરીને જો હરખ શોક થાય તો તે જ પ્રકારના હરખ થાય તો પ્રતિકૂળ સંયોગ, અને શોક થાય તો પ્રતિકૂળ સંયોગને આમંત્રણ આપો છો. બે વખતે તમે હરખ થાય એટલે અનુકૂળ સંયોગનું આમંત્રણ નથી, પ્રતિકૂળ સંયોગને આમંત્રણ આપો છો, અને શોક થાય ત્યારે પણ પ્રતિકૂળ સંયોગને જ તમે આમંત્રણ આપો છો. ફરીને અને પછી ફરીને દુઃખ થશે, કેમ કે મોહ ઉભો છે, દુઃખનું કારણ મોહ છે, પ્રતિકૂળ સંયોગ નથી. અને અત્યારે પણ કોઈ પ્રતિકૂળ સંયોગ આવ્યો હોય તો પણ એ મોહને લઈને શોક થાય છે, કે દુઃખ થાય છે, કે ચિંતા, વિચાર એટલે ચિંતા, એ કે પોતાના મોહને લઈને ચિંતા થાય છે, મોહને લઈને શોક થાય છે, દુઃખ થાય છે. પ્રતિકૂળ સંયોગને બદલવાનો પ્રયત્ન નહીં કરો, મોહને ટાળવાનો પ્રયત્ન કરો. દરેક વખતે એક જ પ્રયોગ કરવાનો છે, મોહ ઉપર પ્રહાર કરવાનો છે, ચાહે અનુકૂળતા હો ચાહે પ્રતિકૂળતા. આપણું લક્ષ્ય મોહની સામે લડવાનું છે, એક જ વાત છે, એક જ દુશ્મન છે. બાકી એનું સૈન્ય છે એ તો રાજા મરાણો કે સૈન્ય ભાગ્યું સમજો, પીઠ દઈને ભાગશે, કોઈ ઊભો નહીં રહ્યો. પછી રાજા મરા એટલે ઓલા લોકો તો મરી ગયા, આપણે આપણને મારી નાખશે, આને મારી નાખ્યું આપણને ક્યાંથી જીવતો રહેવા દે, એ તો માંડે ભાગ. એવું છે, એક પેરેગ્રાફ બાકી રહેશે, કાલના સ્વાધ્યાયમાં લઈશું. થેન્ક યુ.